શ્રી પ્રવચન સાર ગાથા 156 અને 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 92.
સૂક્ષ્મતાથી જોતા સૂક્ષ્મતાથી જોતા એટલે સૂક્ષ્મ સ્વભાવને અનુભવતા ત્યાં જીવ અને ભૂતગોળનું સ્વરૂપ અસ્તિત્વ સ્પષ્ટપણે ભિન્ન જાણી શકાય છે, એટલે સ્પષ્ટપણે ભિન્ન અનુભવી શકાય છે. સ્વ પરનો ભેદ પાડવા માટે જીવે આ સ્વરૂપ અસ્તિત્વને પગલે પગલે ખ્યાલમાં લેવું યોગ્ય છે. પદે પદે લીધું છે સ્વ પરના વિભાગની સ્થિતિ માટે પદે પદે અવતારવું, વિજ્ઞાન કરવા માટે સ્વરૂપ અસ્તિત્વને પદે પદે અવતારવું. એટલે હું મારા અસ્તિત્વમાં છું, મારા અસ્તિત્વમાં શરીર આદિ કોઈ અચેતન ટુકડો નથી, એવા સ્વરૂપ અસ્તિત્વને આવિર્ભાવ કરીને ધારણ કરવું. આમ તો અસ્તિત્વ તો અસ્તિત્વ છે, પણ એનો તિરુભાવ કર્યો છે અને પૂતગળ અસ્તિત્વનો આવિર્ભાવ કર્યો છે. આ મને થાય છે ત્યારે જ એને પરદ્રવ્ય મારામાં નથી, બિલકુલ નથી, તદ્દન નથી એ અનુભવ પૂર્વક એને જણાય છે. નહીતર એને મિથ્યા અનુભવ એવો આવે છે કે આ શરીરની અસારતા મને થઈ રહી છે, પ્રત્યક્ષ મને થઈ રહી છે ને, મારે અસાતાની વેદના મટાડવી છે તો મટતી નથી ને, એમ એને સ્પષ્ટ લાગે છે. કાળી બળતરા થાય, અંદર ઊંચી ડંખ મારે એવી કાળી બળતરા ઉપડે કે જાણે પ્રાણ છૂટી જશે. અને ઘણા ઝેરી નીચી હોય છે તો એ વેદનામાં ઘણાના પ્રાણ ઉડી જાય છે, એવું પણ બને. શું કહે છે કે ભગવાન તો એમ કે જેટલો કષાય છે એટલો જ તને સંબંધ છે. અનંતાનુબંધીનો ગયો તો એટલો સંબંધ ગયો, ભીન પીડ્યો એટલો ભીન પીડ્યો આંશિકપણે. પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંમિલન રહ્યો છે તો ત્યાં એટલો પાછો એ વેદે છે, એને એવી અસાતાને એ પાછો વેદે છે ત્યાં. પણ એ તો જેટલો કષાયના શુદ્ધ ઉપયોગથી જેટલો સંસર્ગ છે, સંપર્ક છે પરદ્રવ્યનો, એટલું એને પરદ્રવ્યનું વેદન છે એમ કહેવામાં આવે છે. વસ્તુતા એ પરદ્રવ્યનું વેદન આત્મામાં નથી. આમ છે કે છે કે આ પ્રમાણે સ્વ પરનો ભેદ પાડવા માટે જીવે આ સ્વરૂપ અસ્તિત્વને પગલે પગલે એટલે પ્રસંગે પ્રસંગે એને ખ્યાલમાં લેવું યોગ્ય છે. આ વાત અહીંયા એવી રીતે રાખી છે કે ભેદ જ્ઞાન કરવું એટલે ભેદ જ્ઞાનનો વિચાર કર્યા કરવો કે જીવનું અસ્તિત્વ જુદું અને પૂતગળનું અસ્તિત્વ જુદું, અને પ્રસંગ પડે ત્યારે પૂતગળના અસ્તિત્વને સ્વપણે એકાકાર થઈને એવો વિદે કે ભાઈ ઓલી વાત સાચી પણ અમે હજી કઈ વિતરાગ થયા નથી. મારે મારો દોષ છે, જેટલી અશુદ્ધતા છે એટલો મારો દોષ છે અને મારી ભૂલ થાય છે એમ ત્યાં હું સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ થાય એ પણ તારા જ્ઞાન બહાર જાય નહીં. અહીંથી તો શરૂ કરાવે છે, નાસ્તી થી ઉપડાવે છે, અહીંયા પીડ્યો છે ને ત્યાંથી લેવડાવે છે, શરૂઆત ત્યાંથી કરાવડાવે છે. એટલે એમ કોઈ પગલે પગલે પ્રસંગે પ્રસંગે ખ્યાલમાં લેવું યોગ્ય છે. તે આ પ્રમાણે કે આ જાણવામાં આવતા ચેતન દ્રવ્યો પર્યાય અને ચેતન ઉત્પાદ વ્યય જેનો સ્વભાવ છે એવો હું આ દ્રષ્ટિત દ્રવ્યો પર્યાય કહો કે ઉત્પાદ વ્યય દ્રવ કહો આ જાણવામાં આવતું ચૈતન્ય અસ્તિત્વ ચેતનપણે અસ્તિત્વ એકનું અસ્તિત્વ પછી ન લીધું કેમ કે અસ્તિત્વ સામાન છે ને છે એમાં ચેતનથી જ્ઞાનથી ભિન્ન પડે છે ચેતનમાં તો જ્ઞાન દર્શન બે છે પણ દર્શન તો બહુ સૂક્ષ્મ છે ને એટલે જ્ઞાનથી ભિન્ન પડે છે ત્યાં એમ છે જ્ઞાનમાં આખો સ્વભાવ જોવામાં આવે છે જ્ઞાનમાં એકનું જ્ઞાન જણાય છે એમ નથી પણ જ્ઞાનમાં આખો સ્વભાવ જોવામાં આવે છે એવો જેનો સ્વભાવ છે એવો હું આ જુદો રહ્યો આ પૂર્વ થી તદ્દન જુદો રહ્યો એમ જાણવામાં આવતા વેદવામાં આવતા અનુભવમાં આવતા ચેતન સ્વભાવથી હું જુદો મને અનુભવી રહ્યો છું આ હું જુદો રહ્યો એટલે આ હું મને જુદો અનુભવી રહ્યો છું એમ અનુભવને પકડીને વાત કરે જો ભાઈ તારા અનુભવમાં શું આવે છે તું એમ કહેશ કે મારા અનુભવમાં મને સાતા સાતા અનુભવાય છે અમે એમ કહીએ છીએ કે જરા સૂક્ષ્મતાથી જુઓ તો તારા અનુભવમાં ચેતન અથવા જ્ઞાન અનુભવાય છે સાતા સાતા તો પ્રતિબિંબ થયેલી છે એની અંદર સાતા સાતા જ્ઞાન વેદનમાં નથી પણ સાતા સાતા જ્ઞાન વેદનમાં પ્રતિબિંબિત થયેલી છે અને બિંબથી પ્રતિબિંબ જુદું છે અરીસામાં અગ્નિ દેખાય તો અરીસો ન થતો એટલો તો જડે પોતાનો ધર્મ હાથવી રાખે છે આ કહે છે કે હું મને હું ટાઢો હું ન થાવ છું સરદી મને થાય છે અને ગરમી મને થાય છે વિશેષ ભાવ કરીને વિભાવ ભાવે પ્રણમીને એ વિશેષ ભાવ એટલે વિભાવ ભાવે મને આ થાય છે તેથી ક્યાં તો મને ઠીક થાય છે કાં તો મને અઠીક થાય છે એવી કલ્પના કર્યા વગર રહી શકતો અને મફતનો દુઃખી થાય છે ભ્રમથી ભ્રમ થયો છે એટલે એ બધા દુઃખ થાય છે તો ચૈતન્ય ધ્રુવ ધાતુ એવી છે કે અનાદિ અનંત એની કાંકરી કોઈ ફેરવી શકે એવું નથી એક મકાન અપ ટુ ડેટ બનાવ્યું હોય તો પણ એની કાંકરીઓ ખરવા લાગે છે ગમે હું બનાવ્યું હોય તો અમુક ટાઈમે એમાંથી દુઃખી થાય છે ને ફેરફાર આ ચૈતન્ય ધ્રુવ ધાતુમાં કાંઈ ફેરફાર અનાદિ અનંત કોઈ ફેરફાર થઈ શકે નહીં એવું ને એવું નક્કોર રહે એવું જ એનું સ્વરૂપ છે એને વિશ્વાસ આવવો મોટી વાત એટલે આખો આધાર વિશ્વાસ ઉપર છે અને આ અચેતન દ્રવ્ય પર્યાય અને અચેતન દ્રવ્ય ઉત્પાદ જેનો સ્વભાવ છે એવું પૂતગળ આ મારાથી જુદું એ સાતા અસાતાનો સ્વાદ અને જ્ઞાનનો સ્વાદ અથવા ક્રોધાદિનો સ્વાદ અને જ્ઞાનનો સ્વાદ બે વિવિધ જાતના સ્વાદ છે એક અચેતનનો સ્વાદ છે ને એક ચેતનનો સ્વાદ છે આટલો તો મોટો આંતરો છે બે વચ્ચે શ્રીને એમ કહે છે કે આ પૂતગળ આ મારાથી જુદું રહ્યું, એ સ્પષ્ટ જુદું છે, હું એનાથી સ્પષ્ટ જુદો છે, હું જુદો છું ને એ મારાથી સ્પષ્ટ જુદું છે, બંનેના સ્વાદ તદ્દન ભિન્ન ભિન્ન વિલક્ષણ જાતના રહેલા છે, માટે મને પર પ્રત્યે મોહ નથી, આ એનું ફળ આવે છે. બંનેની વિભિન્નતા ભિન્નતા જયારે જાણવામાં આવે છે ત્યારે પર પ્રત્યેનો મોહ ખલાસ થયા વિના રહેતો નથી, એ અવિનાભાવી પ્રકાર છે. માટે મને પર પ્રત્યે મોહ નથી, સ્વ પરનો ભેદ છે, સ્વ પરનું જુદાપણું છે અને તેથી મને પર પ્રત્યે મોહ છે. પોતાથી જુદા એવા કોઈ પણ પદાર્થ પ્રત્યે પોતે મોહ કરે એવું બનતો નથી, બનતું જ નથી. એ બીજાનું છે, પારકું છે, જૂનું છે, મારો અધિકાર એમાં નથી એવું જ્ઞાન થાય પછી એના ઉપર મોહ રહે પ્રશ્ન રહેતો. પરમાત્મ દ્રવ્યમ યોસો જ્ઞાનાતિ સ પરદ્રવ્યે મોહમ ન કરોતિ ઇતિ પ્રકાશયતિ. હવે સ્વરૂપ અસ્તિત્વ લક્ષણ એવું જે પરમાત્મદ્રવ્ય છે, પરમાત્મદ્રવ્યનું લક્ષણ શું કે જે સ્વરૂપ અસ્તિત્વમાં છે અને પરના અસ્તિત્વમાં ક્યારેય પણ છે, એવું જે સ્વરૂપ અસ્તિત્વ લક્ષણ પરમાત્મદ્રવ્ય છે એને જે જાણે છે, એટલે પોતાના પરમાત્મદ્રવ્ય સ્વભાવને જે જાણે છે પરદ્રવ્ય મોહ કરતો નથી એમ પ્રકાશે છે, એમ સૂચિત કરે છે. આ ગાથામાં વિષય એ છે કે પોતાના સ્વરૂપને જાણનારને પર પ્રત્યે મોહ થતો નથી. એક વિશેષ વાત એમાં એ પણ છે કે પરમાત્મા પરમાત્મ દ્રવ્યો દ્રવ્ય સ્વભાવ જીવનું અસાધારણ દ્રવ્ય છે કે જ્યારે જીવને પોતાને ખબર પડે છે, જ્ઞાન થાય છે કે હું આવો છું, ત્યારે સર્વોત્કૃષ્ટ પદે બિરાજમાન એવો પોતે એ કોઈ પછી બીજાને ઉત્કૃષ્ટપણું આપીને નીચ પદે જઈ શકતો નથી, કેમ કે એ છે જ એવો. એમ સોનાનું જ્ઞાન થયા પછી કોઈ પણ પ્રકારનું લોટો, પછી લોટાનો હરિયો હોય કે સ્ટેનલેસ સ્ટીલ હોય, આખરમાં લોટું તે લોટું, એની કિંમત સોનાથી વધારે કોઈ આપતો નથી. આ કે કોઈ સોનાનું જ્ઞાન થાય અને લોઢાનું જ્ઞાન થાય ત્યારે લોઢા લોઢાની કિંમત સોનાથી વધારે કોઈ આકે અને તો પણ એને સોનાનું જ્ઞાન શું છે એમ કોઈ કહે તો એ માનવા જેવી વાત રહેતી નથી. બસ એવી વાત છે કે જ્યારે પોતાના પરમાત્મદ્રવ્ય સ્વભાવને સ્વરૂપ અસ્તિત્વથી જાણે છે, ગુણથી અને વેદનથી એને એ અનુભવે છે, ત્યારે એને જગતનો કુલ પદાર્થ પોતાથી ઉત્કૃષ્ટ જણાય એવું બની શકતો નથી, એટલે પરદ્રવ્ય પ્રત્યે મોહ કરતો નથી, પછી એને મોહ થવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ એમ કે ભાઈ સમ્યક દ્રષ્ટિને પણ મોહ થાય છે એવું અમને તો લાગે છે, ભાઈ એને અંદરમાં આત્મજ્ઞાન થયું એટલે શું થયું એને તને ખબર નથી. આવી વાત છે. પ્રશ્ન જ રહેતો એને આવો આત્મા જાણ્યો છે કે જે સર્વોત્કૃષ્ટ છે, જગત ઈષ્ટ નહી આત્મ થઈ, અને છે પણ એવો, એ કોઈ એને વઘાર કરીને કહેવામાં આવ્યો નથી. એના માટે મોટા મોટા થોડું ઊંચામાં ઊંચા વિશેષણો વાપરી દો આત્માના માટે, કે આ જગતમાં જેમ કોઈના ખોટા વખાણ કરવામાં આવે સિવાય એનામાં ગુણ ન હોય તો પણ એના વખાણ કરવામાં આવે એવો પ્રકાર આમાં છે. સ્વરૂપે જ આત્મા એવો છે. એટલે તો એમ કે છે પોકારી પોકારીને શાસ્ત્રોમાં એમ કે છે એક વાર તો શું જુઓ, એક વાર તો શું તને જુઓ, શું તને એક વાર જોયા પછી અમારે તને કઈ કહેવું પડશે નહીં. આપણે કોઈ આગ્રહ કરીને લઈએ ને અમારી સાથે એક વાર તો તમે સમજડાવો, અને એક વાર તો તમે આ વિષયનો પરિચય કરો કે આ જગતથી ઉત્કૃષ્ટ વિષય છે કે નહીં. દુનિયામાં તમામ ચાલે છે ફિલોસોફી, પણ આ તત્વજ્ઞાનને તમે એક વાર તો જુઓ એમ નથી કહેતા, પછી અમારે તમને કહેવું પડશે. શાંતિ મેરે વાત થઈ ગઈ સમજડાવ્યા પેલા, તમે એક વાર આવો કે તમે તમારી ભેળે નક્કી. એવું તત્વ છે એ તો આથી યાદ આવ્યું, જે પરમાત્મ દ્રવ્ય જાણાતી સો પરદ્રવ્ય મોહમ ન કરોતી એથી પ્રકાશ થાય છે. જે જાણે છે તે પરદ્રવ્યમાં મોહ કરતો નથી એમ અમે કહીએ છીએ. આચાર્યદેવ કહે છે કે એમ અમે અનુભવીએ છીએ અને અમારા અનુભવને અમે કહીએ છીએ. આમ માટે જાણાતી એટલે જાણે છે, એ કરતા જે કરતા થઈને જાણે છે, જાણવાની ક્રિયાનો કરતા થઈને પોતે જાણે છે. કમ એટલે કોને જાણે છે, કરવાનો કોઈ અનંતમાં અંશે અવકાશ નથી, અનંતમાં ભાગે એમાં મો નથી, અને મો કરવાનો એમાં અવકાશે એમાં નથી. તે ત્યાં સુધી કે વર્તમાનમાં મોક્ષની પર્યાય પ્રગટ નહીં હોવા છતાં એને મોક્ષની પર્યાયનો મો થતો નથી. મોક્ષની પર્યાય પ્રત્યે તો સારું એ દ્રવ્ય સ્વભાવને જોતા નથી. અંતમાં ભાગે છે પોતાના દ્રવ્ય સ્વભાવ અને દ્રવ્ય સ્વરૂપ. મોક્ષની પર્યાય તો અંતમાં ભાગે છે. કરોડો અને અબજો નો ખજાનો ખુલીને દેખાડે, પછી પાઈ પાઈ ગૂંટવા ફરે. એ પાય અત્યારે તો પાય નથી દેખાતી, પણ એ ભાવો પીછો આ જ્ઞાને આવે છે ને શીખવા, એને ગૂંટવા માટે ફાફા મારે એવું બંધન નથી. એવો એ દ્રવ્ય સ્વભાવનો છે. પછી તમન્ના જ રહી નથી ત્યાં મોક્ષની વાતે કોઈ મૂકી, પછી તો બીજો કોઈ પ્રશ્ન થતો પર્યાયને શુદ્ધ કરું. હજી મારી પર્યાય અશુદ્ધ થઈ રહી છે એને હું શુદ્ધ કરું, એવી પર્યાયની શુદ્ધિ હું કર્તૃત્વ પણ જ્યાં ચાલ્યું જાય છે કરતા પણ જ ચોથા ગુણ સ્થાનેથી કરતા પણ જ્યાં ચાલ્યું જાય છે કે પર્યાયને શુભ કરવું એમ જ્યાં નથી રહેતો ત્યાં શુભાશુભ ને કરવું અને શુભાશુભ ના ફળ ને કરું કે ભોગવું એ વિષય કેટલે દૂર રહી જાય છે એ તો ત્યાં આવે એ જ જાણે છે. એના જેવી વાત છે કોને જાણે છે કે પૂર્વોક્તમ દબ સહાવમ, દબ સહાવમ એટલે પરમાત્મ દ્રવ્ય સ્વભાવમ, આત્માના પરમ સ્વભાવને દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે. કેમ વિશિષ્ટમ, એ દ્રવ્ય સ્વભાવ સેનાથી વિશિષ્ટ છે કે સદભાવ નિબિદ્ધમ, સદભાવથી વિશિષ્ટ છે. સદભાવ એટલે સદભાવ, સદભાવ એટલે અસ્તિત્વ સ્વભાવ સ્વરૂપ સત્તા, બે એકાર્થ છે. સ્વભાવ સ્વરૂપ સત્તા, સ્વરૂપ સત્તા તે જ એનો સ્વભાવ અથવા સદભાવ છે. તત્ર નિબદ્ધમ આધીનમ, તેનાથી નિબદ્ધ છે અથવા આધીન છે. સ્વરૂપ સ્વભાવ છે, અસ્તિત્વને સત્તાને આધીન છે. સત્તા ઉત્પાદવી ધ્રુવ ત્રયાત્મક છે એટલે ઉત્પાદવી ધ્રુવને છોડીને ક્યાંય સ્વભાવ પ્રવર્તો નથી, એ મર્યાદા આવી ગઈ. સ્વભાવ સ્વરૂપ સત્તા તત્ર નિબદ્ધમ આધીનમ તન્મયમ, ત્રીજો શબ્દ વાપરો છે. તેને નિબદ્ધ છે, તેને આધીન છે, તેમાં એ સત્તામાં એ તન્મય છે. સદભાવ નિબદ્ધમ એને સદભાવ નિબદ્ધમ કહેવામાં આવે છે અથવા માર્ગધીમાં એને સદભાવ નિબદ્ધમ કહ્યું, તે સદભાવ નિબદ્ધ છે. સત્તા કેટલામાં છે કે ઉત્પાદવી ધ્રુવમાં છે, આથી આગળ કોઈ મારી સત્તા છે. સદભાવ નિબદ્ધમ પુનરપિ કેમ વિશિષ્ટમ, વળી સેનાથી વિશિષ્ટ છે દ્રવ્ય સ્વભાવ. કેટલા સમખાદમ, ત્રણ પ્રકારે જેનું સમ્યક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. મૂળ શબ્દ છે ને સમાખમ, ત્રણ પ્રકારે ભેદો વાળા દ્રવ્ય સ્વભાવને જાણે છે. ત્રિધાત્મ આખ્યાતમ, આખ્યાતમ ત્રણ પ્રકારે કહેલા એટલું લીધું છે. ત્રિધા એટલે ત્રણ પ્રકારે અને સમ આખ્યાતમ એટલે કહેલા, આખ્યાન કરવું એટલે વ્યાખ્યાન કરવું, સમ એટલે સમ્યક પ્રકારે. અસ્તિત્વની સન્મુખ થઈને એનું આખ્યાન કર્યું છે, સમ્યક નો એમ થાય છે. સન્મુખ થવું એટલે સન્મુખ થવું, સન્મુખ થતા એ સત્ય જણાય છે એમ એની સત્યતા છે. સન્મુખ થયા વગરની સત્યતા નથી. સમ્યક એટલે સત્ય, પણ પરાંભરીને સત્ય એમ સત્ય છે સન્મુખ થઈને. સમાખ્યાતમ કથિતમ, આખ્યાતમ એટલે કથિતમ. કેવળ જ્ઞાનાદિ ગુણાઃ, સન્મુખ થયા વગરની સત્યતા નથી. સમ્યક એટલે સત્ય, પણ પરાંભરીને સત્ય એમ સત્ય છે સન્મુખ થયા. ત્રિધા સમાખ્યાતમ કથિતમ, આખ્યાતમ એટલે કથિતમ. કેવળ જ્ઞાનાદિ ગુણાઃ, શુદ્ધ પર્યાય
સ્વરૂપ હોય આધારભૂતમ પરમાત્મ દ્રવ્ય દ્રવ્ય ઉક્ત લક્ષણ ત્રયાત્મકમ તથા શુદ્ધ ઉત્પાદિત દ્રવ્ય ત્રયાત્મકમ છે પૂર્વોક્તમ સ્વરૂપ સ્થિતિ તેન કરતા ત્રીધા સમાજ સમ્યક આખ્યાતમ સમ્યક સમ્યક આખ્યાતમ કથિતમ પ્રતિપાદિતમ ત્રણે એક અર્થ માટે સમ્યક આખ્યાતમ પ્રથિતમ અથવા સમ્યક પ્રતિપાદિતમ સમ્યક પ્રકારે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે શું કહ્યું કેવળ જ્ઞાનાદિ ગુણો અને શુદ્ધત્વ વગેરે શુદ્ધ પર્યાયો ગુણ અને પર્યાય એ બંનેનો આધારભૂત એ બંનેના કેવળ જ્ઞાનાદિ અનંત ગુણો અને શુદ્ધત્વ વગેરે જે અવસ્થાઓ છે એનો આધારભૂત છે એવું જે પરમાત્મ દ્રવ્ય એ ત્રણ લક્ષણ ત્રયાત્મક લક્ષણ છે એને કહેવામાં લક્ષણ ત્રય આત્મકમ ત્રય શબ્દ વાપરીને પણ એક વચન આત્મકમ એક વચન છે જેનું ત્રિલક્ષણ છે તેમજ ઉત્પાદન પર્યાય સૂચવ્યો છે કેવળ જ્ઞાનાદિ ગુણો કે ગુણ શુદ્ધત્વાદિ પર્યાય બંનેનો આધાર પુરુષ દ્રવ્યગુણ પર્યાય છે ત્રણ લક્ષણ તેમજ શુદ્ધ ઉત્પાદવી ત્રયાત્મક શુદ્ધ ઉત્પાદ અશુદ્ધ ઉત્પાદન એમ કહેવાય શુદ્ધત્વાદી શુદ્ધ ઉત્પાદ વ્યય અવસ્થાનો વ્યય અને ધ્રુવપણે રહેતું એવું જે પહેલા અસ્તિત્વ કહ્યું જે પૂર્વોત્તમ સ્વરૂપ અસ્તિત્વ એવું જે પૂર્વે સ્વરૂપ અસ્તિત્વ કહ્યું તેનાથી જે ત્રણ પ્રકારે સમ્યક પ્રકારે કહેવામાં આવ્યું છે પ્રતિપાદન કરવામાં આવ્યું છે શું પુનર્પ્રથમભૂતમ આત્મસ્વભાવમ એવા આત્મસ્વભાવને જે કહેવામાં આવ્યો છે સ્વવ્યક્તમ સ્વવિકલ્પમ પૂર્વોક્ત દ્રવ્યગુણ પર્યાય રૂપેણમ રૂપેણ સભેદમ ભેદ સહિત છે જે પહેલા કયા એવા જે ગુણ પર્યાય દ્રવ્યગુણ પર્યાયથી ભેદ સહિત છે એ ઉત્તમભૂતમ માત્ર સ્વભાવમ જાણાતી આ પ્રકારે રહેલો એવો જે આત્મસ્વભાવ તેને જે જાણે છે અનુભવવા માટે એટલા ઊંડા જાણવું પડે છે આત્માને જાણે તેને અધ્યાત્મ વિદ્યા કહે છે અધ્યાત્મ વિદ્યા હાંસલ કરનારને એટલા ઊંડા જાણવું પડે છે કે બહારના વિષયોથી એનો રસ સુધી જાય છે ગુટિશીલ વિદ્યા એવી છે શ્રી કૃષ્ણ જાણકારો છે એ ખરેખર એમ કહે છે કે જ્ઞાન એટલે આ વિષયનું જ્ઞાન એવું છે કે માણસ તીવ્ર પાપી હોય તો જેને જ્યોતિષની વિદ્યામાં એનો પ્રવેશ થતો નથી પણ સામાન્ય માણસ હોય એમાં પણ એ ઘણા પાપ ઓછા કરે અનેક વિષયમાં એનો રસ ઘણી ઘણા વિષયમાંથી ખેંચી લઈએ ત્યારે એ આ વિદ્યામાં કાંઈ પારંગત થાય છે તો એ ગણિતનો વિષય છે એમાં જે ફળ રિઝલ્ટ કહે છે ને એનો સ્વાભાવિક છે જ્યોતિષમાં કેટલા ફેક્ટર કામ કરે છે એ ફળાદિને કાઢવા જતા નક્કી કરવા જતા એટલા બધા ફેક્ટર કામ કરે છે આને સરાયા થાય, આને સરાયા થાય, આને સરાયા થાય, આને લઈને આમ થાય, આનો સબ્જેક્ટ આમ છે, આનો સબ્જેક્ટ શું આમ છે, આમ એટલા બધા ફેક્ટર છે કે જે એની અંદર માણસને સહાય કરવી હોય તો બીજો 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 બધોથી એને હથી જવું પડે છે. એમ કે છો અને એ મહેનત જેટલા માટે લોકો નથી કરતા જ્યોતિષ ના જ્ઞાન દ્વારા, તો કોઈને આયુષ વિશે કહેવામાં આવે તો એને આઘાત થાય. બસ આટલું જ મારું આયુષ છે. પછી કોઈ પૂછે તો ગપ્પા મારી દે છે, જાઓ તમને બહુ લાંબો સાચી વાત છે એમ જ કહી દેવામાં આવે. જાણવા માટે સ્વરૂપ અસ્તિત્વના વિષયમાં ઊંડા ઉતરવું પડે છે, અને જયારે જ્ઞાન એમાં ઉતરે છે ત્યારે સહેજે સહેજે બીજા બીજા અન્ય દ્રવ્યથી એની રુચિ છૂટી જાય, બીજે પણ બરાબર રુચિ રહે, અને જ્ઞાનનો સૂક્ષ્મ બુદ્ધિ ગણી હોય માટે એ આત્માને જાણી શકે કે આમાં ચાલે હું. ક્યાંક ક્યાંક તો અપેક્ષાએ એમ પણ કહેવામાં આવે છે, જ્ઞાનનો સૂક્ષ્મ એને નુકસાન કરે પણ એ રીતે રોકાય છે. પછી બુદ્ધિની વિશાળતા હોવાને લીધે એ દ્રવ્યમાં કોન્સન્ટ્રેટ થવાને બદલે, એકાગ્ર થવાને બદલે એ જ્ઞાનનો ઉપયોગ અનેક અપ્રયોજનભૂત વિષયમાં પણ ફરતો કૃષ્ણ તરીકે એને નુકસાનનું કારણ ગણવામાં આવે છે. ઓળખાણ પણ છે, જ્યાં સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં તો આ પ્રકાર છે કે કોઈનું નામ નહીં, કોઈનું કામ નહીં, ફલાણા દેવ ના ફલાણા દેવ ના અહીંયા જે તીર્થંકર હતા ત્યાં સુધી છે, આ નેમિનાથ છે, આ પાર્થનાથ છે, અને આ મહાવીર ભગવાન છે. આપણા ગયા સર્વોત્કૃષ્ટ છે, એનાથી નામ સાંભળ્યું ખરા હાથે કર્મમાંથી યુતિનું ફળ નહીં. ત્યાં કર્મના ફળ છે ને, સુંદર પ્રકૃતિ કર્મના ફળ, સુંદર કર્મના ફળનો વિભાગ છે. કર્મની પ્રકૃતિનો વિપાર કર્મની પ્રકૃતિના વિપારને ઝેરનું ઝાડ કહેવામાં સ્વભાવથી વિરુદ્ધ છે. કોઈ પણ જાતનો કર્મ સ્વભાવથી એ વિરુદ્ધ છે. આત્માને અમૃત ગણીને તમે અન્ય દ્રવ્ય ચતુભેદ જ્ઞાની જે અન્ય દ્રવ્યમાં મોહ પામતો નથી, મોહ કરતો નથી, તે ભેદ જ્ઞાની વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ આત્મતત્વ વિહાય દે રાગાદિ પરદ્રવ્ય મોહમ ન ગચ્છતિ ઇતિ અર્થઃ. જેવો ભેદ જ્ઞાની વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ આત્મતત્વ વિહાય
પોતાના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ જે પરમાત્મા છે એને છોડીને દેહ અને રાગાદી પરદ્રવ્યમાં એ મોહને પામતો નથી એવો અર્થ છે, એવો ભાવાર્થ છે, અથવા એવો કહેવાનો અહીંયા આશય છે. કઈ આશય છે જ ને કહેવા પાછળ કે આત્મા એમ કહીને અહીંયા આત્મા બતાવવો છે કે આત્મતત્વ એનું સર્વોત્કૃષ્ટ અનંત ગુણનું નિધાન છે કે જેને એ જાણતા એને છોડીને પછી બીજા દેહ અને રાગાદી વિષયમાં મોહ કરે છે એ હું સ્વભાવથી જ બની શકતો નથી, સ્વભાવે જ એમ બની શકતો નથી, સ્વભાવે કરીને એ સ્થિતિ રહી જાય, એ કરવું પડે છે, બીજે મોહ થતો હઠથી રોકવો પડે છે એવી પરિસ્થિતિ ત્યાં છે. ત્યાં નિર્મળ જ્ઞાન દર્શન થી આત્મા બિરાજમાન થઈ જાય ત્યારે જ્ઞાનમાં અનંત અજ્ઞેયો પ્રતિબિંબિત થવા છતાં એ જ્ઞાનને છોડીને ક્યાંય એનો કોઈ મોહ થાય કોઈ વિષયમાં એ પ્રકાર જ ઉત્પન્ન થતો હવે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના સંયોગના કારણનું સ્વરૂપ કહે છે. પરદ્રવ્યનો જે સંયોગ થાય છે એનું કારણ છે શુભ અને અશુભ ઉપયોગ. પરદ્રવ્યનો સંયોગ થાય છે એ સંયોગ શુભ અને અશુભ ઉપયોગ દ્વારા કરવામાં આવે છે, પરાશ્રિત ઉપયોગ દ્વારા કરવામાં આવે છે, નહીતર સંયોગ સાથે કાંઈ લેવા દેવા નથી. આત્મા આત્મામાં છે એટલે કે આત્મા આત્માના અસ્તિત્વમાં છે અને ભૂતગળ પુરુષના અસ્તિત્વમાં છે. એનું કારણ છે એવું જે અશુદ્ધ ઉપયોગ છે એનું સ્વરૂપ અહીંયા વિચારવામાં આવે છે. અપ્પા ઓગપ્પા ઉગુણાન દંશણમ ભણજો સૌવી સુવો અશુવો આ ઓગો અપણો હરી છે ઉપયોગાત્મક છે અને ઉપયોગ જ્ઞાન દર્શન કહેલ છે. જ્ઞાન અને દર્શનના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે. એ આત્મા છે ઉપયોગાત્મક છે ત્યારે ઉપયોગ વિના નહીં હોતો, ઉપયોગ લક્ષ્મણ કહે છે ને આત્મા ઉપયોગાત્મક છે, ઉપયોગ જ્ઞાન દર્શન કહેલ છે અને આત્માનો તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે. એ અશુભ ઉપયોગના બે વિભાગ છે, શુભ પણ અશુદ્ધ ઉપયોગનો વિભાગ છે અને અશુભ પણ અશુદ્ધ ઉપયોગનો જ વિભાગ છે. બેના પેટા એ અશુભ ઉપયોગ દ્વારા પરદ્રવ્યનો સંયોગ થાય છે, સંપર્ક થાય છે, નવા કર્મનું આવરણ એને થાય છે એનું કારણ વિચારે છે. ટીકા ખરેખર આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ ઉપયોગ વિશેષ છે. ઉપયોગ વિશેષ એટલે ઉપયોગનો વિશેષ એટલે ભેદ, ઉપયોગનો પ્રકાર અથવા અમુક પ્રકારનો ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ. અશુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે એમ હવે પછીની ગાથામાં પણ સ્પષ્ટપણે કહેશે. અહીંયા સામાન્યની વાત છે કે ખરેખર આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ એટલે કર્મ ને કર્મના કર્મફળરૂપ સંયોગનું કારણ ઉપયોગ વિશેષ છે એટલે અશુદ્ધ ઉપયોગ છે. પ્રથમ તો હવે મૂળ છાપે છે એનો. પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે. જ્ઞાન ને દર્શન સ્વરૂપ એવો જે ઉપયોગ તે આત્માનો સ્વભાવ છે, કારણ કે તે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે. ઉપયોગી તાવત આત્મનો સ્વભાવ ચૈતન્ય અનુવિધાયી પરિણામત્વાથ, ચૈતન્ય અનુવિધાયી પરિણામ પણ હોવાને લીધે ઉપયોગ તે આત્માનો સ્વભાવ છે એમ કીધું. દરેક આત્માનો કોઈ પણ આત્મા ચૈતન્ય અનુવિધાયી પરિણામ હોવાથી ઉપયોગ આત્માનો સ્વભાવ છે. કોઈ પણ જેને ઉપયોગ છે તે તમામ જીવને એમ કહેવામાં આવે છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિની વાત છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એ ઉપયોગની વ્યાખ્યા છે. ઉપયોગ જીવ લક્ષણમ છે ને, ઉપયોગ જીવનો લક્ષણ છે. શું છે સૂત્ર? શું છે ઉપયોગ જીવનું લક્ષણ છે સૂત્ર છે ને? આમ તપાસ સૂત્ર બાંધ્યું છે. આમ આમ જોડાવે છે ઉપયોગ કરીને તારો ઉપયોગ આ પરજ્ઞીઓને અનુસરે છે એમ ઉપયોગને નથી દેખાડતા. ઉપયોગ એમ કહેતા ચૈતન્યનું વિધાયી પરિણામ છે એમ ચૈતન્યને દેખાડે એમ કહીને જાય. ઉપયોગ જ નથી અધ્યાત્મના ભાઈ ભાષા માત્ર એ ઉપયોગ જ નથી. અનુવિધાય અનુસરીને જેનું વિધાન છે વર્તણું છે તેને અનુવિધાયી કહેવામાં આવે છે. અનુસરીને વિધાન થવું તે અનુવિધાયી. આ વિધાતા વિધિના લેખ લખે છે કે નહીં? વિધિને સર્જનાર કહેવામાં આવે છે. આ ચૈતન્ય જેનો સર્જનહાર છે, ચૈતન્ય જેનો વિધાતા છે એમ છે. એનાથી થયેલો ઉપયોગ તે ચૈતન્યનો વિધાયી કહેવામાં કેમ આમ પ્રેક્ટિકલી પર અનુસરે છે કે નહીં છોડાવવા માંગે છે? અનુસરે છે ને એનું સ્વરૂપ બતાવવામાં આવે છે કે આવું એનું સ્વરૂપ છે. એ કેમ માને છે? એને જો એનો સ્વીકાર આવે તો વાત પૂરી થઈ ગઈ. એ તો એમ કે છે કે હું તો દુનિયાની ચતુરાઈ કરું જગત આખાની, એવું મારું જ્ઞાન છે એમ માને. જીવ શું માને છે પોતાના જ્ઞાન ને વિશે? કે દુનિયાભરની ચતુરાઈ મારામાં છે. બધા ભલે ગમે તેમ માને પણ મારી વાત જુદી છે, માને છે કે નહીં?
સ્વરૂપ ચૈતન્યનો વિધાય છે એમ કહીને તો યુગ નિર્દેશ કર્યો છે એની અંદર કે યુગ એમ કહેતા ઉપયોગ ચૈતન્ય દેખાડે છે જો તને દેખાય છે એમ પૂછે છે તો ન દેખાતું હોય તો હજી કહ્યું છે કે તું ધ્યાનથી જો આવી વાત છે માણસ બીજ જોયો છે ને બહુ પાતળી લીટી જોઈ હોય જોઈ હોય એમ કીધું જો ઉલ્લાપણે જો ઉલ્લાપણે એટલે ક્યાં એટલે આંગળીથી જે દિશા નિર્દેશ કરી હોય કે આ આંગળીથી આંગળીને ન જોતો એમ કે છે આ આંગળીથી આંગળીને ન જોતો એટલે સર્વથા આંગળીને ન જોયો એમ પણ નહીં અને આંગળીને જોઈ રહીએ એમ પણ નહીં બીજું આવી જાય છે ને એની અપેક્ષા અને કાંત નહીં આંગળીથી જે દિશા સૂચન કરવામાં આવે છે એ દિશા સૂચનમાં જો કોઈ એમ જો હજુ પણ દેખાતી નથી તો એમ કે જરા ધ્યાનથી દેખાતા હતા જ્યારે વસ્તુ સામે સૂક્ષ્મ હોય ત્યારે એ પ્રકાર એમ કે છે કે ઉપયોગ એમ કહેતા એ દર્શન જ્ઞાનનો ઉપયોગ છે એ ચૈતન્ય પ્રસિદ્ધ કરનારો ઉપયોગ છે તમે એમ કહો કે અમને ચૈતન્ય પ્રસિદ્ધ થતું નથી પણ અમને તો જ્ઞાનમાં બધા જ્ઞેય પ્રસિદ્ધ થાય છે ત્યારે એમ કહીએ છીએ કે જરા ધ્યાનથી જુઓ ભાઈ એ ઉપયોગમાં ચૈતન્ય પ્રસિદ્ધ થાય છે આમ વાત પણ જેમ પહેલા તમને એમ જોઈએ છીએ હું પડે છે જ્યારે વિષય કોઈ ચોક્કસ પ્રકારનો એવો હોય કે આ જીતી સાથી તમે કંપનીથી દોડ જુઓ વિષય અધ્યાત્મની આગળ એની કિંમત કરીએ તો એ દોડની કિંમત જેટલી છે એટલી જ્યોતિષની કિંમત છે અને એમાં પણ એ લોકો એમ કહેતા હોય કે બીજેથી ખસી જવું પડે ત્યારે ચૈતન્યનો એ ચૈતન્યની વિદ્યા પ્રાપ્ત કરવી હોય ત્યારે પછી એમને પથ્થરથી ક્યાંય ચાલે ચૈતન્યનો અનુવિધાયી પરિણામ પ્રથમ તો ઉપયોગ ખરેખર ચૈતન્યને અનુસરીને થતો એ પરિણામ છે આ તો એમ કે અમારો તો ઉપયોગ ચૈતન્ય અનુસરતો નથી અમારો ઉપયોગ તો ફળ વિષયને પાંચ ઇન્દ્રિયના વિષયને અનુસરે છે આ ઠીક છે ને આ ઠીક નથી તમને કેરી લીધા આવડે છે એમ પૂછે બકવાસ કોને કહે જ્ઞાની હતો જ્ઞાન પણ એને બકવાસ છે બહુ જગ્યા છે ખરેખર તમામ શાસ્ત્ર સ્વરૂપ સંવર થવાનો આ ઉત્કૃષ્ટ ઉપાય એમ કીધું સંવર થયો કે ધર્મ થયો કે નિર્મળતા થયો કે શુદ્ધતા થયો બધું વિકાસમાં છે આ ઉત્કૃષ્ટ ઉપાય છે આ ઉત્કૃષ્ટ ઉપાય છે એટલે આ એક જ ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી શાસ્ત્ર ને અનુસરે છે ત્યારે ઉપયોગ નથી એમ કહો, ઉપયોગ અને અશ્વધર્મ માં નથી એમ કહે. જે ઉપયોગ શાસ્ત્ર ને અનુસરે કે કોઈ પણ પર વિષય ને અનુસરે, ચાહે પર વિષય શાસ્ત્ર નું બહાનું હોય કે ગમે તે બહાને હોય, પણ પર વિષય ને અનુસરતો ઉપયોગ તેને ઉપયોગ કરતા નથી, કેમ કે સ્વધર્મ માં રહેલો ઉપયોગ નથી એમ છે. ગીતામાં એક વચન આવે છે, સ્વધર્મે અવિરતી અવિરત સંસિદ્ધિ લભતે નર એમ કરીને આવે છે. સ્વધર્મે અવિરત, પોતાના ધર્મમાં જે એકાગ્ર છે, અવિરત છે, તે રથ છે, સારી રીતે રથ, એ સિદ્ધિને પામે છે, એ મનુષ્ય સિદ્ધિને પામે છે, બીજો સિદ્ધિને પામતો નથી. ત્યાં તો સ્વધર્મ તો વર્ણાશ્રમ એવો અર્થ કરે છે, ક્ષત્રિય ક્ષત્રિય ના ધર્મ મારે હું વાણિયા વાણિયાના ધર્મ પ્રકરણ પણ આમ ઘટાડી. અને તે ઉપયોગ જ્ઞાન અને દર્શન છે, અને તે ઉપયોગ ચૈતન્ય અનુસરીને થતો વેપાર જ્ઞાન અને દર્શન છે. કારણ કે ચૈતન્ય સાકાર અને નિરાકાર એમ ઉભો રૂપ છે, ચોક્કસ જૈન દર્શન નો સ્પષ્ટ વિષય છે. એ ચૈતન્ય છે, એમાં સાકારપણું પણ છે અને નિરાકારપણું પણ છે. તેથી ચૈતન્યના બે ભેદ જોવામાં આવે છે, સાકાર ચૈતન્ય ને જ્ઞાન નું નામ આપ્યું છે અને નિરાકાર ચૈતન્ય ને દર્શન નું નામ આપવામાં આવ્યું છે. એની અર્થ કર્યો છે, સાકાર એટલે આકાર વાળું, ભેદો વાળું, સ્વવિકલ્પ અથવા વિશેષ, બધા એનો અર્થ થાય છે. નિરાકાર એટલે આકારો વિનાનું, ભેદો વિનાનું, નિર્વિકલ્પ અને સામાન્ય. નિર્વિકલ્પ ચૈતન્ય, સામાન્ય ચૈતન્ય તે દર્શન છે, અને સ્વવિકલ્પ ચૈતન્ય, વિશેષ ચૈતન્ય, સ્વવિકલ્પ એટલે રાગ નહીં, ત્યાં જ્ઞાનની અંદર અનેક ભેદોથી જ્ઞેયોનું જાણવું થાય, પોતાના ને પરના. જ્ઞાન પોતાના ભેદો પણ જાણે અને પરના ભેદો પણ જાણે. પોતાના મતિશ્રુત અવધિ મનોપરી કેવળ જ્ઞાન આદિ ભેદોને પણ જાણે, અને પોતાના અનેક ગુણ ભેદોને પણ જાણે, અરે જ્ઞાનમાં રહેલા જ્ઞાનના અનેક ગુણોના રૂપોને પણ એ જાણે. એ બધા ભેદો છે, એક અવિભાગ પ્રતિષ્ઠિત થી માંડીને અનંત અવિભાગ પ્રતિષ્ઠિત પર્યંતના ભેદને એ જાણે. એવું ભેદોથી આકાર લેતો પરિણમન હોવાથી એને સ્વવિકલ્પ અથવા ભેદો વાળો અથવા આકારો વાળો અથવા વિશેષ ચૈતન્ય અથવા એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. ચૈતન્ય સાકાર અને નિરાકાર એમ ઉભયરૂપ છે. હવે આ ઉપયોગના શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં